أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. ماہ سیام نا روز دارو اللہ نا مہمانو. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام تعریف حمد و ستائش એ વાહદહ લા શરીક માટે છે જેણે આપણને માહે રમઝાનુલ મુબારક જેવો અઝીમ મહિનો અતા કર્યો. શુક્રનું મકામ છે અને ખુશકિસ્મતી છે અઝીઝો આપણી ખુદાવંદે આલમ મેઝબાન છે અને આપણે મહેમાન છે. શબ્દો નથી કે આની ખુશી બયાન કરી શકાય કે જે અલ્લાહે આ મહિના થકી આપણને આપી છે. એ ઇફતારીનો લુત્ફ, એ સહરીનો લુત્ફ, એ કુરાને મજીદ પડવાનો લુત્ફ, એ નમાઝોનો લુત્ફ, એ સજદાઓનો લુત્ફ, એ રોઝા રાખવાનો લુત્ફ ખરેખર બધા સામઈન મહેસૂસ કરી રહ્યા છે. માહે રમઝાનની એક અલગ જ ફિઝા હોય છે, એક અલગ રૂહાનિયત જે આપણે બધા મહેસૂસ કરી રહ્યા છીએ અલ્હમ્દુલિલ્લાહ. અઝીઝો આપણે સૌ જાણીએ છીએ કે આ મહિનાની અઝમતના ઘણા કારણો છે, એમાંથી એક કારણ છે આ મહિનામાં કુરાને મજીદનું નુઝુલ. અને આપણે શુક્ર કરીએ કે આપણને સૂરે હોજરાતની તફસીરની તક મળી છે. એક ચાન્સ, એક મોકો મળ્યો છે કે આપણે આ સૂરાને સમજીએ, એની તફસીર પર ગૌર ફિક્ર કરીએ. આવો આપણે આજના દર્શની શરૂઆત કરીએ. આપણે આયત નંબર 2 પર ગૌર ફિક્ર કરી રહ્યા છીએ કે એ ઈમાન લાવનારાઓ, તમારી અવાજને પૈગંબરની અવાજથી ઊંચી ન કરો અને જેવી રીતે તમે એકબીજા સાથે મોટા અવાજે વાત કરો છો પૈગંબર સાથે એવી રીતે વાત ન કરો. એવું ન બને કે આ પ્રકારની બેઅદબીથી તમારા અમલ બરબાદ થઈ જાય અને તમને ખબર પણ ન પડે. આ આયતના સંદર્ભમાં હુજ્જતુલ ઇસ્લામ આકા મોહસિન કરાતી સાહેબ, જે હકીકતમાં આ તફસીરના લેખક છે અને એના ગુજરાતી અનુવાદક મૌલાના શબ્બીર અહેમદ આઈ પટેલ, એ કિતાબમાં બયાન કરે છે કે આમાલનું નાબૂદ થઈ જવું એટલે શું. સૂરે હુજરાતની આ આયતમાં આપણે એ તો જાણ્યું કે મોટા અવાજથી વાત કરવાનું એ ખરેખર અમૂલ આમાલને નાબૂદ થઈ જવાનું કારણ બયાન કરવામાં આવે છે. પણ એ પણ ફરમાવ્યું છે ને કે તમારા બધા સારા અમલ બરબાદ થઈ જશે એવી રીતે કે તમને ખબર નહીં પડે. તો હવે આપણે અમલના નાબૂદ થઈ જવા વિશે થોડી ચર્ચા કરીએ. અરબી ભાષામાં હબ્દ, એનું અર્થ થાય છે તબાહ થઈ જવું, બરબાદ થઈ જવું. એવી રીતે તબાહ અને બરબાદ થઈ જાય કે ઇન્સાનને પોતાને ખબર ન પડે. જેવી રીતે ખોરાક અને દવાઓ, ઠંડી અને ગરમી, પાણી અને આગ એકબીજા પર અસર કરે છે, એવી જ રીતે ઇન્સાનના સારા અને ખરાબ અમલ પણ એકબીજા પર અસર કરે છે. આ વાતને સમજવા માટે નીચે આપણે આ જે દાખલા છે એ સમજશું. આ કિતાબમાં જે દાખલા ઉદાહરણ આપ્યા છે એ આ પ્રમાણે છે. પહેલું, એ કંપનીમાં કામ કરનાર માણસ 20 વર્ષ સારું કામ કર્યા પછી એક દિવસ તેના જ માલિકના દીકરાને મારી નાખે. તમે વિચાર કરો, તેને 20 વર્ષ મહેનત કરી, 20 વર્ષ સારું કાર્ય કર્યું, પણ એ બધી કરેલી મહેનત પણ પાણી ફેરવી નાખે છે. કેવી રીતે? દીકરાને મારીને, એના જ બોસના દીકરાને મારી નાખે છે. તેની વર્ષોની ખિદમત જે બરબાદ થઈ ગઈ તેને અરબી ભાષામાં હબ્દ કહેવામાં આવે છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ, બીજો દાખલો જોઈએ કે એક માણસ 20 વર્ષ સુધી તેના માલિકને હેરાન કરે છે, તકલીફ આપે છે, પરેશાન કરે છે, એક દિવસ તેના માલિકના દીકરાને પાણીમાં ડૂબી જવાથી બચાવી લે છે, તેને મોતની નજાત આપે છે, તો તેનો આ અમલ તેના માલિકને 20 વર્ષ સુધી આપેલી તકલીફને ભૂલાવી દે છે. માલિક તેને આપેલી આ તકલીફોને તેના આ મોટા અહેસાન બદલ માફ કરી દે છે અને ખુશ થઈ જાય છે. આ ખિદમત, આ સારું કામ જે ખરાબ અમલને નાબૂદ કરે છે તેને કફારો કહેવામાં આવે છે. આ દાખલાને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ છીએ કે ઇન્સાનના અમલ અને તેનો વર્તાવ એકબીજા પર ઘણો અસર કરે છે. તેના માટે કુરાને શરીફના અમુક નમૂનાઓ આપણે સાંભળીએ. પહેલું, કુફ્ર, મુર્તદ થઈ જવું, ઇસ્લામ કબૂલ કર્યા પછી ઇસ્લામને છોડી દેવું, લોકોને અલ્લાહ તરફ આવવાથી રોકવા અને પૈગંબરે ખુદા સાથે જંગ કરવી વગેરે ઇન્સાનના અમલ નાબૂદ થઈ જવાનું કારણ બને છે. બીજું, જે લોકો એવા અમલ કરે છે જે અમલ અલ્લાહને ગુસ્સામાં લાવે છે અને એવા અમલ જેનાથી અલ્લાહ તાલા ખુશ થાય છે તેનાથી નફરત કરે છે, આ પણ તેના અમલની નાબૂદીનું કારણ બને છે. ત્રીજું, શિર્ક અને નિફાક, દુનિયાની મોહબ્બત, અંબિયા અલહિસ્સલામ અને અદાલત તથા ઇન્સાફ પસંદ કરનાર લોકોને કત્લ કરવું અમલનું નાબૂદ થઈ જવાનું કારણ બને છે. ચોથું, જેની સાથે તમે અહેસાન કર્યા હોય તેના પર અહેસાન જટલાવાથી અમલ નાબૂદ થઈ જાય છે. પાંચમું, રિયાકારી દેખાડો, પોતાના અમલને સારા સમજવા ઇન્સાનની ઇબાદતને નાબૂદ કરી નાખે છે. રિવાયતમાં અમલ નાબૂદ થવાનો જ ઉલ્લેખ છે, તો આવો માસુમીન અલેમુસલામની રિવાતોને જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે એવા કયા કામ છે જેના કારણે ઇન્સાનના સારા અમલ નાબૂદ થઈ જાય છે. અહીં પણ અમુક એવા અકીદા અને ઇબાદતથી સંબંધિત કૌટુંબિક, સામાજિક, રાજકીય, માનસિક બાબતોનું અમલનું નાબૂદ થઈ જવાનું કારણ બયાન કરવામાં આવ્યું છે. આપણે તેમાંથી દરેક તરફ જે છે એ સિર્ફ ઇશારો કરીએ. પહેલું, એતકાદી એટલે કે અકીદાથી સંબંધિત. માસૂમ ઇમામ અને અહલે બૈત અલૈહિસ્સલામ પ્રતિ દિલમાં દુશ્મની અને કીનો રાખો અમલની નાબૂદીનું કારણ છે. બીજું, ઇબાદી એટલે કે ઇબાદતથી સંબંધિત. જે માણસ પોતાની નમાઝ જાણી જોઈને કોઈ પણ જાતના કારણ વગર ન પડે તેના અમલ પણ નાબૂદ થઈ જાય છે. ઇમામ અલૈહિસ્સલામને સવાલ કરવામાં આવ્યો, શા માટે નમાઝ ન પડવાને ગુનાહે કબીરામાં સામેલ કરવામાં નથી આવ્યું પરંતુ યતીમનો માલ ખાવાને ગુનાહે કબીરામાં સામેલ કરવામાં આવ્યું છે? ત્યારે આપે જવાબમાં ફરમાવ્યું, કુફ્ર કરવું ગુનાહે કબીરામાં સામેલ છે અને નમાઝ છોડી દેવી અમલથી કરવામાં આવતું કુફ્ર છે. ત્રીજો પોઈન્ટ, કૌટુંબિક. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જો કોઈ પતિ પોતાની પત્ની કે પત્ની પોતાના પતિને એમ કહે કે મેં તારી પાસેથી કોઈ દિવસ સુખ નથી જોયું અને હું તારાથી નારાજ છું, તો તેના અમલ પણ નાબૂદ થઈ જશે. ચોથું, સામાજિક. પૈગંબરે ખુદા ફરમાવે છે, જો કોઈ મુર્દાને તેની અમાનતની હિફાજત કરીને ગુસ્લ આપે તો મુર્દાના શરીર પર જેટલા વાળ છે તેના પ્રમાણમાં અલ્લાહ સુબહાનહુ તઆલા તેને એક ગુલામ આઝાદ કરવાનો સવાબ આપશે અને તેના 100 દરજ્જાઓમાં વધારો કરશે. સહાબીઓએ આ વાત સાંભળીને સવાલ કર્યો કે યા રસૂલલ્લાહ, મૈયતને ગુસ્લ આપતી વખતે તેની અમાનતની હિફાજત કરવી એટલે શું? આપે જવાબમાં ફરમાવ્યું કે તેની શરમની જગ્યા અને તેના ઐબોને છુપાવું, નહીંતર તેના અમલનો સવાબ નાબૂદ થઈ જશે અને દુનિયા અને આખરતમાં તેની ઇજ્જત ચાલી જશે. અહીં વિચાર કરવાની જગ્યા છે કે જો અલ્લાહની નિગાહમાં એક મુર્દાની ઇજ્જતની હિફાજતનું આટલું મહત્ત્વ હોય તો પછી એક જીવતા ઇન્સાનની ઇજ્જતની હિફાજત કરવાનું કેટલું બધું મહત્ત્વ હશે. પાંચમો પોઈન્ટ, રાજકીય એટલે કે જે પણ પોતાના ઈમાનથી ફરી જશે તેના અમલ નાબૂદ થઈ જશે. સૂરે માઇદા આયત નંબર 5. આ આયત વિશે ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કે કુરાનના બાતિની અર્થ પ્રમાણે ઈમાનનો મતલબ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વલાયત છે અને જે તેમની વલાયતનો ઇનકાર કરે છે તેના અમલ નાબૂદ છે. આ મહિનો માહે રમઝાનુલ મુબારકનો મહિનો છે, તો સામે ઈન આવો આપણે દુઆ કરીએ કે આપણી નસલોમાં ખુદા વિલાયતની દોલત જે છે એ જારી અને સારી રાખે અને આપણને વિલાયત પર આખરી સાંસ સુધી કાયમ અને દાયમ રાખે. છઠ્ઠો પોઈન્ટ, માનસિક સાયકોલોજી. ઇમામ સાદિક અલીસલામ ફરમાવે છે કે જે માણસ પોતાના શક અને વહેમનો આધારે કોઈ પણ જાતની ઇલમી કે શરઈ દલીલ વગર કોઈ અમલ અંજામ આપે તો તેના અમલ નાબૂદ છે. અઝાન ગિરામી માસૂમ રહેબર અને તેમની ઇતાત કરવી ઇસ્લામના રાજકીય મસાઇલનો એક મહત્ત્વનો ભાગ છે. અત્યાર સુધી આપણે અમુક અમલની ખરાબ અસરો બયાન કરીએ, હવે આપણે અમુક સારા અમલની અસરો પણ સાંભળીએ કે ઇન્સાન કેવી રીતે સારા અમલની મદદથી પોતાના ખરાબ અમલને છુપાવે તથા તેને નેક કામમાં બદલાવી નાખે. કુરાન શરીફમાં ઈમાન, સારા અમલ, તકવા, ફકીરો અને ગરીબોને છુપી રીતે મદદ કરવી, ગુનાહે કબીરાથી બચવું, કરઝે હસના આપવું, નમાઝ પડવી, ઝકાત આપવી, હિજરત અને જેહાદ વગેરે ગુનાહને માફ કરનાર તથા ભૂલોને નાબૂદ કરનાર કહેવામાં આવ્યા છે. કુરાને કરીમ ફરમાવે છે કે નમાઝને દિવસના બે ભાગમાં, રાતની શરૂઆતમાં પડો, કેમ કે નેકીઓ બુરાઈઓ તેના ખરાબ અસરોને નાબૂદ કરી નાખે છે. આ વાત એકદમ જાહેર અને સ્પષ્ટ છે કે પૈગંબરે ખુદાના બુલંદ મકામ અને મર્તબાના કારણે તેમની હાજરીમાં તેમની સામે બેઅદબી કરવાથી અમલ નાબૂદ થઈ જાય છે. પરંતુ કુરાને કરીમ આપણને સિફારિશ કરે છે, આપણે બધા જ લોકોની સાથે સારી રીતે અને પ્રેમથી વાત કરીએ. જનાબે લુકમાન પોતાના દીકરાને ફરમાવે છે, તારી અવાજને ધીમી કર, અને ત્યારબાદ ખરાબ અવાજને ગધેડાના અવાજ સાથે સરખાવતા કહે છે, સૌથી ખરાબ અવાજ ગધેડાનો અવાજ છે. મોટા અવાજની મુશ્કેલી, અવાજનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન આજના મોડર્ન જમાનામાં સમાજની મુશ્કેલીઓમાંથી એક મોટી મુશ્કેલ છે. અમુક વખતે શાદીના બહાને, મજલિસના બહાને, અમુક વખત મસ્જિદમાં, તો ક્યારેક બજારમાં, રેસ્ટોરન્ટમાં, કોઈ વખત ખરીદ અને વેચાણના નામે મોટા અવાજ રાખીને ઇન્સાનના આરામ અને સુકૂનને છીનવી લેવામાં આવે છે. જ્યારે કે ઇસ્લામ આપણને ફક્ત અમુક જગ્યાએ મોટા અવાજે બોલવાની રજા આપી છે, દાખલા તરીકે અઝાનના ટાઈમે, અને તે પણ સારા અવાજમાં, તેમાં કોઈ પણ જાતનો વધારો કર્યા વગર. બીજું, અલ્લાહના ઘરના ઝાયરો માટે કે જ્યારે ઝાયરનો કાફેલો આવતા જુઓ તો હુકમ આપવામાં આવ્યો છે કે મોટા અવાજથી લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક વારંવાર બોલે અને એને રિપીટ કરે. ટૂંકમાં ફક્ત અમુક અપવાદની, એટલે કે એક્સેપ્શનલ જગ્યા સિવાય આપણને મોટા અવાજથી વાત કરવાનો હક નથી. તો પછી જો કોઈ માણસ બીજાને ધમકી આપવાના ઈરાદે જોર જોરથી વાત કરતો હોય, તે સમયે બેઅદબી અને ખરાબ અખલાક ઉપરાંત એક મોમિનને ડરાવવાનો અને તેને બેવડાવવાનો ગુના પણ થશે. માસુમીન અલેહમુસલામ આપણા માટે ખરેખર હિદાયતનો સ્ત્રોત છે, અને એમની જિંદગીથી આવો આપણે સબક હાસિલ કરીએ કે અલ્લાહના અવલિયાનું એહતરામ શું છે. અલ્લાહના અવલિયા પાક અને મુકદ્દસ વસ્તુઓનો સૌથી વધારે એહતરામ કરતા હતા. આપણે તેના દાખલા સાંભળીએ. સૌથી પહેલો, જ્યાં સુધી પૈગંબરે ખુદા જીવતા હતા, મૌલા અલી અલેસલામે તેમના એહતરામમાં ખુતબો નહોતો આપ્યો, એ ખુતબો નહોતા આપતા. બીજું, નમાઝ પડાવતી વખતે એક વખત પૈગંબરે ખુદાની નજર સામેની દીવાલ પર પડી, જેના પર થૂક ચોંટેલું હતું. આપ નમાઝ પડતા પડતા થોડી વાળ માટે ઝિક્ર બંધ કરી દીધો, થોડુંક ચાલ્યા એવી રીતે કે કિબલાથી ન હટી જાય. ઝાડની ડાળી જે તેમની બાજુમાં પડી હતી તેમનાથી થૂકના નિશાનને સાફ કરી નાખ્યું, અને ત્યારબાદ ફરીથી પોતાની જગ્યાએ પાછા ફર્યા અને નમાઝને ચાલુ રાખી. ત્રીજો દાખલો, ઇમામ હુસેન અલેસલામે જ્યારે જોયું કે તેમના મોટા ભાઈ ઇમામ હસન અલેસલામે ફકીરને 100 દિરહમની મદદ કરી, તો આપે ફકીરને 99 દિરહમ આપ્યા, જેથી મોટા ભાઈનો એહતરામ બાકી રહે. ચોથો દાખલો, ઇમામ રઝા અલેસલામ જ્યારે પણ ઇમામે જમાનાનું નામ સાંભળતા હતા, જ્યારે કે ઇમામે જમાનાની વિલાદ પણ નહોતી થઈ હતી, પણ આપ તેમના એહતરામમાં ઊભા થઈ જતા હતા. પાંચમો ને છેલ્લો દાખલો, દુનિયાના શિયાઓના મહાન મરજે તકલીદ આયતુલ્લા બુરુજર્દી અલે રહેમાના ઘરે એક માણસે કહ્યું કે ઇમામે જમાનાની સલામતી માટે તથા આયતુલ્લા બુરુજર્દીની સલામતી માટે સલવાત પડો. આ વાત સાંભળીને તેઓ ખૂબ જ નારાજ થયા કે શા માટે તમે એહતરામનો ખ્યાલ નથી રાખતા અને મારા નામને ઇમામે જમાના જલ્લાઉ તાલા ફરજેઉ શરીફના નામ સાથે લાવો છો. એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કે પવિત્રતા અને એહતરામના દરજ્જા જુદા જુદા છે અને દરેક માણસ તથા દરેક વસ્તુ તેના મકામ પ્રમાણે એહતરામ ધરાવે છે. તો જાણે ગિરામી, આજે આપણે જાણ્યું કે ખરેખર માસુમીન અલેહમુસલામ પણ એહતરામ કરતા હતા. આપણે દુઆ કરીએ અહેલે બૈત અલેહમુસલામના વસીલાથી કે પરવરદિગારા આપણે જે કાંઈ ઇલ્મ હાસિલ કર્યું છે તેના પર આપણને અમલ કરવાની તૌફીક મળે. અને આપણે દુઆ કરીએ કે આપણા જમાનાના ઇમામના ઝહૂરમાં ખુદા તાજીલ ફરમાવે, એમના ઝહૂરમાં સહેલો આસાની ફરમાવે, એના આહવાન અનુસાર તાવે ફરમાબદારશીઓમાંથી આપણને કરાર દે. અને આપણે દુઆ કરીએ કે સામઈનની દરેક હાજતોની ખુદા પૂરી ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નાકા અંતસ સમીઉન અલીમ.